गुणभद्र आचार्य देव द्वारा रचित आत्मानुशासन ग्रंथ विराजमान छे। आपणी चर्चा लास्ट टाइम आत्मानुशासन ग्रंथ ना दर रविवारे आपणे सोल साइंस ना अंतर्गत एक एक गाथा ऊपर स्वाध्याय करी रह्या छे। एमां आपणे गया वक्ते 195 एना पछी 196 आ गाथाओ चाली थी ना। शरीर ही अनर्थों की परंपरा का कारण है ये चाली गई थी। अने एना पछी नी गाथा पण चाली थी अज्ञानियों द्वारा शरीर पोषण का प्रयोजन आपण आपणे कही थी। हवे आना पछी आमां घणी सरस बधी वात आवी थी कि जे पंडित होय जे विवेकी जन होय शरीर को अधिक प्रेम नहीं करते अभी चर्चा आई थी उनके अधिक प्रेम नहीं करते अनेक प्रकार की सामग्री से इसका पोषण नहीं करते शरीर ने पुष्ट करवा वाला साधनों ने वधारे ने वधारे भेगा करी ने पुष्टि नहीं आपता। इन शॉर्ट शरीर की पुष्टि की बात तो व्यवहार की है शरीर ने तो कोई पुष्ट करी ना सके परंतु शरीर में एकत्र बुद्धि करवा थी खरेखर तो जीव પોતાના મીઠિયા ભાવને પુષ્ટ કરે છે કોને પુષ્ટ કરે છે શરીરને કોઈ પુષ્ટ કરી શકે શરીરને કોઈ ઝાડુ પતરું કરી શકે શરીરની કોઈ અવસ્થાને બદલી શકે શરીરમાં આવતા રોગ આદિને અટકાવી શકે આવતા રોગ આદિને અટકાવી શકે વૃદ્ધ અવસ્થા આવે એને કોઈ અટકાવી શકે ઇન્દ્રિયો શિથિલ થાય એને કોઈ અટકાવી શકે શરીર તો રોગની મૂર્તિ છે એમાંથી શું નીકળે રોગ નીકળે આપણે ત્રણ વાત હંમેશા ભણીએ છીએ ને શરીર છે એ રોગ ની ખાણ છે રાગ છે એ ભવ ની ખાણ છે આત્મા છે એ આનંદ ની ખાણ છે તો શરીર ને પુષ્ટ કરવાની વાત વ્યવહારથી છે તો સાધન છે ને કારણ છે ને એટલે માટે પરંતુ શરીરના માધ્યમથી જીવ શું પુષ્ટ કરે છે તો કે પોતાના મુખ્ય ભાવને પુષ્ટ કરે છે એકત્વને પુષ્ટ કરે છે બરાબર છે હવે એ વાત થઈ ગઈ હતી હવે એના પછી એનાથી સંબંધિત ચર્ચા મુનિરાજને લઈને કરે પોઈન્ટ સમજાય છે એટલે આપણે આપણી માટે તો સમજી જ લઈએ જયારે મુનિરાજ ઉપર આ વાત ઘટિત કરે તો આપણા માટે તો વાત સમજી જ લઈએ ચાલા એમ કે કલિકાળ ને તપસ્વીઓની કષ્ટકારક વૃદ્ધિ કલિકાળ ને કલિકાળ એટલે પંચમ કાળ છે તો એ કલિકાળમાં જે તપસ્વીઓ છે એટલે કે જે બાહ્યમાં મુનિ અવસ્થા ધારણ કરી લીધી છે દ્રવ્યલિંગી સમજાય છે દ્રવ્યલિંગી પણ દ્રવ્ય તમને ખ્યાલ આવે દ્રવ્ય લિંગી આપણે કહીએ દ્રવ્ય લિંગી
અને દ્રવ્ય લિંગ
બેમાં બહુ ફરક છે. શું ફરક છે?
દ્રવ્ય લિંગી અને દ્રવ્ય લિંગ.
જો એક બહુ સારી વાત ખ્યાલમાં આવી રહી છે,
દ્રવ્ય દ્રવ્ય લિંગ એ તો ભાવલિંગ સાથેનું દ્રવ્ય લિંગ છે,
એટલે ખાસ દ્રવ્ય લિંગ. આપણે જયારે દ્રવ્ય લિંગી કહીએ ને, દ્રવ્ય લિંગી મુનિરાજ, દ્રવ્ય લિંગી મુનિરાજ,
દ્રવ્ય લિંગી મુનિરાજ જયારે શબ્દોનો પ્રયોગ કરવામાં આવે તો ઓલવેઝ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે જે દ્રવ્ય લિંગી મુનિરાજની વાત આવે તો હંમેશા સમ્યક દર્શન રહીત મિથ્યાકર સહિત ખાલી બાહ્યમાં દ્રવ્ય લિંગ પણ ધારણ કર્યું છે, એની માટે દ્રવ્ય લિંગી શબ્દ.
સમજાય છે? ખ્યાલ આવ્યો પોઈન્ટ?
શું કીધો? દ્રવ્ય લિંગ અને દ્રવ્ય લિંગી.
દ્રવ્ય લિંગી એટલે અધિકતર દ્રવ્ય લિંગી શબ્દનો પ્રયોગ મિથ્યાર્થી મુનિરાજો માટે કરવામાં આવે.
પોઈન્ટ સમજાય છે?
ખ્યાલ આવે છે? હવે એમાં પણ બે પ્રકાર હોય ને, એક
અંદરમાં મિથ્યાકર છે પરંતુ બહારમાં 28 મૂળગુણનું અખંડ પાલન નિરભિચાર કરે છે, એક એ દ્રવ્ય લિંગી અને એક આ કલી કાલના સમજાય છે, જે આપણે તેને ભ્રષ્ટ થઈ ગયા હોય અને કે જે 28 મૂળગુણનું પાલન અખંડ છે ન પાડી શકતા હોય તો એવા દ્રવ્ય લિંગ. કારણ કે ઈઝી નથી ને બહારમાં પણ 28 મૂળગુણનું પાલન કરવું. ખ્યાલ આવે છે? આપણને લાગે કે ભાઈ પણ ઇટ ઇઝ નોટ ઇઝી, આપણે તો પણ આપણે અનુસાર કરી આવ્યા ચાલો એ વાત છે. તો થોડું દ્રવ્ય લિંગી અને દ્રવ્ય લિંગ ની વચ્ચે આપણે અંતર જોયું. સમજાય? દ્રવ્ય લિંગી એટલે સમજાય છે જે મિથ્યારસિ છે, અંદરમાં ગુણસ્થાન પહેલું છે. પોઈન્ટ સમજાય છે? ચાલો જો શરીર કો તપ આદિ છે કષ્ટ પહોંચાતે હુએ ભૂમિ કલી કાલ કે દોષ છે પર્વત કી ગુફા આદિ કાય કે સ્થાનો સ્થાનો છોડ કર ગાંવ કે સમીપ આકર બસતે હૈ યહ બાત આગામી છંદ મે કહેતે. થોડી ગાથા ફરક છે. પોઈન્ટ સમજાય છે? યથાર્થ ભાવલિંગ અને દ્રવ્યલિંગ નું સ્વરૂપ સમજાવે છે. ભાવલિંગ નું સ્વરૂપ તો કઈક અલૌકિક છે. અંતરંગમાં પોતાના આત્માના આશ્રય થી પ્રગટ થયેલી ત્રણ રચાઈ ચોવડી ના અભાવ પૂર્વક ની વિકરાગતા. અગેન શું કીધું? અંતરંગમાં પોતાના જ્ઞાનાનંદ સ્વભાવી આત્માના આશ્રય થી પરિણતિમાં પ્રગટ થયેલી ત્રણ કચાઈમાં અભાવ પૂર્વક ની વિકરાગતા એ ભાવલિંગ છે અને એની સાથે રહેલો જે બારમાં વ્યવહાર છે એ દ્રવ્ય લિંગ છે. પોઈન્ટ સમજાય છે? હવે એ પણ કેવો હોવો જોઈએ? તો નિશ્ચય પૂર્વક નો વ્યવહાર, યથાર્થ વ્યવહાર હોવો જોઈએ ને આગમ અનુસાર. પરંતુ એનું પણ પાલન જે જીવ નથી કરી શકતા. પોઈન્ટ સમજાય છે? એની ચર્ચા. હવે જે શું ચર્ચા આવે છે કે ખરેખર તો જે 28 મૂળગુણ છે એમાં એક શેષ ગુણો છે ને, પાંચ મહાવ્રત. 28 મૂળગુણ હવે આપણે પ્રવચન સાધીમાં પણ લઈશું. પાંચ મહાવ્રત, પાંચ અનુવ્રત, અને સોરી પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, પાંચ ઇન્દ્રિય વિધેય, પાંચ પાંચ પાંચ. એવી રીતે યાદ કરીએ છીએ આપણે, પાંચ 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 છ અને સાત હે, પાંચ 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 છ સાત, છ આવશ્યક અને સાત શેષ ગુણ. તો એક મુખ્ય એ વાત છે ને કે જે મુનિરાજો હોય એનું નિવાસ સ્થાન ક્યાં હોય વ્યવહાર થી? તો કે નિવાસ સ્થાન તો જંગલમાં હોય. મુનિરાજ રહે ક્યાં? તો કે જંગલવાસી હોય ને. હવે મુનિરાજ નો તમે વિચારજો શ્રાવકો સાથે, એટલે આપણા જેવા ગ્રસ્ત સાથે કહો કે શ્રાવકો સાથે કહો, રાજાઓ સાથે કહો, ખાલી એક જ એવો પ્રસંગ બને છે જયારે મુનિરાજો નો રાજાઓ સાથે, શ્રાવકો સાથે, સામાન્ય મનુષ્ય સાથે સંપર્ક થાય, અને દેટ ઇઝ આહાર. ખાલી આહાર જયારે મુનિરાજ વિકલ્પ આવે અને આહાર લેવા માટે જંગલ માંથી નગર માં આવે ત્યારે એટલો સમય નગર માં રહે છે વાસ્તવિક મુનિ પરમાણ. અધરવાઇઝ મુનિરાજો ક્યાં રહે? તો કે વન જંગલ નિવાસી વ્યવહાર અને નિશ્ચય થી કહો તો આત્મવાદ. ઠીક છે, હવે રાતે સરળ થઈ જશે. હવે સમજાયું પૂછ્ય? તો ખરેખર તો વન જંગલ માં રહે, પરંતુ હવે શું થાય? અકાળ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પડતો કાળ કલી કાળ ઉંડાવસર જેવી પંચમ કાળ છે તો એ પ્રકારનું પાલન કરવું પણ આજકાલ કઠિન છે. તો દિવસના ટાઈમમાં તો જંગલમાં રહે પરંતુ રાત પડે ને. પોઈન્ટ સમજાય છે? હવે રાત હોય, જંગલ છે અને ઠંડી હોય, ગરમી હોય, ભરી હોય, થોડો કારણ કે એક સમજો, આ કોઈ કોઈ બીજાની વાત નથી. ક્યાં કોઈ દ્રવ્ય જિંદગીની વાત નથી કરતા કે ભાઈ નિવૃત્ત થઈ ગયા, જંગલમાં નથી રહી શકતા, રાત પડે છે નગરમાં આવી જાય છે, નગરના કિનારે આવી જાય છે. ઇટ ઇઝ નોટ ફોર ધેમ. આપણે પણ આવું અનંતવાર પાલન કર્યું છે. ચોખ્ખા દ્રવ્યલિંગ એટલે કે 28 મૂળભૂત પણ પાલન કર્યા અને આ રીતની થોડી આપણે કહેવાય ને શિથિલાચાર પણ ઉત્પન્ન થાય. હવે આ બધાનું કારણ શું? આ બધાનું કારણ શું? એકમાત્ર કારણ એ છે કે પોતાના સ્વભાવનો આશ્રય નથી લીધો, એક. અને ત્રણ કચાના અભાવપૂર્વક ની વિતરાતા નથી વળતી, બે. અગર એ હોય તો આ કોઈ દોષ નહીં રહે. અન્ડરસ્ટેન્ડિંગ પોઈન્ટ તો આપણે કહેવાય ને કે હાલ તો ખબર પડશે કે કેમ આવું થાય છે, કેમ આવું થાય છે, કેમ આવું શિથિલાચાર પણ પ્રગટ થાય છે. જેવી રીતના ઋષભદેવ રાજા સાથે, ઋષભદેવ રાજા હમણાંની વાત નથી, ચારની વાત છે, આ તો હમણાંની વાત છે. ઋષભદેવ રાજાની વાત કરીએ તો કેટલા વર્ષો પહેલાની વાત છે, કોળા કોળી સાગર પહેલાની વાત છે. તો એ સમય પણ ઋષભદેવ મુનિરાજ જયારે થયા તો એની સાથે 4000 રાજાઓ દીક્ષાઈ, 4000 રાજાઓ દીક્ષિત થઈ. હવે અંદરમાં એ દ્રઢતા હતી નહીં, સમ્યક પણ હતું નહીં, એટલે માટે તો ડગુમગુ થઈ ગયા, બ્રશ થઈ ગયા, રહી ના શક્યા. દેખાદેખીમાં ઋષભદેવ રાજા સાથે લઈ તો લીધી દીક્ષા, મુનિ થઈ ગયા, પછી બ્રશ થઈ ગયા. દેવોએ આવીને સમજાય છે સાવચેત થયેલા, દેવોએ આવીને સાવચેત થયેલા કે તમને અગર આ વેશમાં રહેવું હોય તો આગમ અનુસાર એનું પાલન કરો, નહીતર પછી આ વેશ છોડીને, એટલે સમજાય ને મુનિ અવસ્થા છોડીને, નગ્ન દશા છોડીને ગ્રસ્ત થઈ જાવ. શિક્ષા માર્ગને વ્રત નહીં કરો. પોઈન્ટ સમજાય. આના પછીની વાત તો ઓવર વધારે થતા કે ભાઈ એના કરતા તો ગ્રસ્ત કાર અપેક્ષાથી વાત સમજવાની. ઓકે, નાઉ ઇટ વિલ બી વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. આપણે આખું બેઝ રહી આવીને વાત શું કે છે, શરીર કો તબ આદિ સે કષ્ટ પહોંચાતે હુએ ભી મુનિ કલી કાલ કે દોષ સે, કલી કાલ કે દોષ સમજાય છે, કલી કાલ કે દોષ એ કાળ દોષ એટલે પણ વ્યવહાર છે. ખરેખર તો પોતાની એ શેતાન કે દોષ છે, સમજાય છે. પર્વત કી ગુફા આદિ કાય દેશ કે સ્થાન છોડ પર રેવાનું ક્યાં છે, પર્વત આદિમાં એટલે કે જંગલ આદિમાં, ગાંવ કે સમીપ આકર બચ્ચે હૈ યહ વાત આગામી છંદ કહે છે. નહીં સ્વીકાર થાય મને કહો 28 મૂળગુણ માંથી કોઈ એમ કે ને કે ભાઈ હવે પંચમ કાળ છે, એકાદ મૂળગુણ જરા આમતે હોય તો શું વાંધો. 27 કો છે ને 28 માંથી એકાદ આમતે હોય તો ચલાવી લેવું જોઈએ ને. તો 27 કો છે કે 28 માંથી એક ન બરાબર તો કેટલાનું પાલન થયું? 27 નું તો થયું ને, એકેનું ના થયું ભાઈ, આ ગણિત આમ નથી. આજે હવે પ્રશ્ન પાછો એ આવે કે 27 માંથી તમે એમ કહો છો કે એકાદ માં જરા આમતે ચલાવી દઉં, તેમાં ચલાવી ગયો. હવે એ પ્રશ્ન આવશે કોઈ કે આમાં ચલાવશે કે આમાં ભાઈ માર્ગ આવે. માર્ગ તો યથાર્થ જે છે આ આખો ચરણનો સૂચક ચિલિકાનો અધિકારી પ્રવચન સાધીમાં લખો, એમાં આખું વર્ણન આ લખ્યું છે. મુનિરાજ જો યથાર્થ માર્ગ નું યથાર્થ જ્ઞાન તો હોવું જોઈએ, પાલન થઈ શકે ના થઈ શકે એ વસ્તુ અલગ છે, પરંતુ જે માર્ગ છે અંતરંગ બહિરંગ નિશ્ચય વ્યવહારનો જે માર્ગ છે એ માર્ગ તો યથાર્થ આપણા ખ્યાલમાં હોવો જોઈએ, તો જ આપણે એક વ્યવહાર રીતે પણ પંચ પરમેશ્વરીમાં આચાર્ય ઉપાધ્યાય સાધુ પરમેશ્વરીનો નમસ્કાર કરીએ. અન્ડરસ્ટેન્ડિંગ સમજાય છે ના? આપણે આ વાંચીને આગળ વધી જો શું કે છે. વન મે બધા સાથે બોલશું. 197 નંબરની ગાથા છે. વન મે ઇધર ઉધર ભ્રમ કર ફિર નિકટ ગ્રામ કે વચે અહો, રાત્રિ કાલ મે મૃગ સમાન તપસી કલી મે હા કષ્ટ અહો. અરે ઉદાહરણ આપ્યું મૃગ નું, સમજાય છે, મૃગ નું ઉદાહરણ, હરણ નું ઉદાહરણ. જો શું કે જેસે મૃગ દિન કે સમય વન મે ભ્રમણ કરકે રાત્રિ કે સમય સિંહાદિક કે, જો ઉદાહરણ પણ કેટલા સચોટ છે, બધી વાત બરાબર આવી. સિંહાદિક કે ભય છે વન છોડ કર, સમજાય છે, કોના ભય, ભય છે એટલે વન છોડ્યું. એવી રીતના દ્રવ્યલિંગી મુનિ એટલે 12મા જે મુનિ થયા છે અંદરમાં તેનો ભય છે, સમજાય છે, ભય. હવે સમજીને કે એક ભય નથી સાથે સાથ ભય છે, તો એ ભય ના, હવે ભય કેમ છે પાછળ એના દીપમાં જાવ, ભય કેમ છે, ભય કેમ છે, એ નિર્ભય સ્વભાવનો આશ્રય નથી, સિમ્પલ. તમે કે તો એક આ વાત બહુ અહીંયા ગજબ, થોડી પણ વાત આવે ઘૂમી ફીરીને તો એક જ પોઈન્ટ ઉપર આવી નથી. હવે તમે કોઈ સ્વભાવના હાથ લઈ ના લીધો તો એ જ વાત, તમે કોઈ ક્યારેક સ્વભાવના હાથ લઈ ના લીધો તો એ જ વાત. મારી સમજાય છે કે જો સિંહાથી કે ભાઈ છે વન છોડ કર ગાવ કે તમી આગળ તમી આગળ રહેશે હે, ખ્યાલ આવે છે. હવે ઘણી બધી વાતો છે બાકી રહે. વેસે કલી કાલ મે મુનિ ભી દિન કે સમય વન મે નિવાસ કર, દિન કે દિન નો સમય તો નીકળી જાય વન માં. પોઈન્ટ સમજાય છે? હવે ચલો ઠીક છે, સમજાયું. દિન નો સમય તો નીકળ જાતા હે, રાત્રિ કે સમય ગાવ કે સમીપ સમીપ આ જાતે હે. હવે જો શું કે છે, સો હાય હાય બોલો, સમજાય છે? યહ બરા કષ્ટ હે. મુનિ તો માં, અરે ગજબ શબ્દ આવ્યો, મુનિ તો માં નિર્ભય હોતે હે. શું કીધું? મુનિ તો મહા નિર્ભય, સમ્ય દ્રષ્ટિ નિર્ભય, તો મુનિ તો મહા નિર્ભય હોતે. મુનિરાજ ને તો ત્રણ કશાય ના અનુગ્રહ પૂર્વક ની વિતરાગતા વધે, કેટલા હદ સુધી ની પોતાના આત્મા ની એકાગ્રતા જીતતા ને ફિરતા છે, એટલે કેટલો સમય તો પોતાના આત્મામાં રહે છે. સમજાય છે? ઉપયોગ બહાર આવે છે ત્યારે પણ કેટલી નિર્ભય વૃત્તિ છે એમ કે મુનિ તો મહાનિર્ભય હોતે. વે મૃગ કે સમાન ગાવ કે સમીપ આગત કે દેવસે હે. સમજાય છે? સમજાય છે? ગાથા ઈઝી છે ને? હવે ભાવાર્થ વાંચે. મૃગો કા સ્વભાવ હૈ કે યે દિન કે સમય વન મે વિચરણ કરતે હૈ ઓર રાત્રિ કે સમય ગાવ કે નિકટ આકર વસતે હૈ. इसीलिए इसी इसी प्रकार इस दुखम पंचम काल में मुनि भी रात्रि के समय गांव के समीप निवास करते हैं, यह बड़ा दोष है. मुनियों को गिरि शिखर गुफा विषम वन नदी तट इत्यादि निर्जन स्थानों में ही रहना. समझाए? पर क्या बीजू कहू આટલી વાર સમજાય નહીં. હવે આનું ઉલટું કર, ઉલટું કઈ રીતના કરવાનું કે જેવી રીતના મરણના ભયથી, સમજ જરા, મરણના ભયથી ઉદાહરણ સમજાયું ને, મૃગ બરાબર સી હાર્દિક ના ભય, તો એને પણ મરણનો ભય છે ને કે સી હાર્દિક મને ખાઈ જશે, તો ત્યાં પણ મરણનો ભય છે, અહીંયા પણ મરણનો ભય છે. પણ સમજાય છે? સી અને એના શરીરમાં એકત્ર છે. મુનિરાજ છે, બારમા મુનિ છે, એમને પણ એની શરીરનું એકત્વ નથી તૂટ્યું, એટલે માટે એ મરણના ભયથી, સમજાય છે, વન જંગલ ને છોડીને ગામ નગર આદિમાં નિવાસ કરે છે, બરાબર? તો ત્યાં પણ ભય છે, ભય છે, તો કંઈક છોડ્યું અને કંઈકના સમીપ આવ્યું, જંગલ છોડ્યું અને નગરના સમીપ આવ્યું, બરાબર? એનો આધાર શું છે? ભય, ભય છે ને, આધાર ભય છે ને, બરાબર? એવી રીતે હવે આ તો અજ્ઞાની ની વાત થઈ, સિંહ પણ અજ્ઞાની અને મુનિરાજ પણ અજ્ઞાન દશામાં છે, બરાબર? હવે જ્ઞાની ની વાત કરો તો જ્ઞાની ને ભય હોય કે ના હોય? જ્ઞાની ને ભય હોય કે ના હોય? અજ્ઞાની હોય ને ભય, તો અજ્ઞાની ને હોય, અજ્ઞાની ને હોય ભય, જ્ઞાની ને ના હોય ને ભય, જ્ઞાની ને ના હોય ને તો જ્ઞાની ને પણ ભય હોય. સેલો ભય હોય, સમસેલો હોય, ભય હોય, એ સંસારમાં પરિભ્રમણ ના થયેલો ભય, એની માટે જ્ઞાની આત્માથી કહો, બરાબર છે? એ ભય ના કારણે, હવે આ ભય આ ભય માં ફરક જોજો તમે, એ ભય ના કારણે જ્ઞાની પરપરાત્મ ને છોડીને એકત્વ ને છોડીને પોતાના સ્વભાવમાં વધે. અજ્ઞાની પણ હટ્યા અને જ્ઞાની પણ હટ્યા, અજ્ઞાની ક્યાંથી હટીને ક્યાં આવ્યા, અને કોઈ ગેરંટી અજ્ઞાની માં તો નથી કે જંગલ માંથી નગર માં આવી ગયા તો બચી જતો ન. સમજાયું? અહીંયા ગેરંટી છે, ગેરંટી છે કે પરપરાત્મા એકત્વ માંથી સ્વભાવના એકત્વ માં આવશો, સમજાય છે, તો સંસાર થી બચી જશો અને મોક્ષ ની ગેરંટી છે. ના સમજાયું? થોડે એપ્લિકેશન સમજાયું કેવી રીતે કહ્યું? જ્ઞાની ને પર સંસાર પરિભ્રમણ નો ભય અને અસ્થિરતા ના રાગ નો ભય, આત્માથી હોય તો મિથ્યાત્વ નો ભય, પંચ પરાવર્તન માં પરિભ્રમણ નો ભય, તો એમને પણ હટવું પડશે. જે આ હટ્યા એમાં પણ હટે છે, ક્યાંથી અત્યારે ક્યાં આવ્યા, આ પર માંથી હટીને પર માં જ આવ્યા, મેં સમજાવ્યું, જંગલ માંથી હટીને નગર માં આવ્યા અને અને જ્ઞાની આત્માથી સમ્યક સન્મુખ વિદ્યાર્થી પરમાથી હતીને સ્વમાં આવ્યા, વિભાવમાંથી હતીને સ્વભાવમાં આવ્યા. સમજાય કે ખ્યાલ? અને રાગમાંથી હતીને જ્ઞાનમાં આવ્યા. થોડું ખ્યાલ આવ્યો? બરાબર છે. હવે એની માટે આપણે અલ્ટિમેટ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. ચલો હવે એનો ચાર્ટ લઈ લઈએ. આ ગાથા થઈ ગઈ, હવે એનો ચાર્ટ લઈએ. જો અલ્ટિમેટ ઇન્વેસ્ટમેન્ટ, હવે આ અલ્ટિમેટ ઇન્વેસ્ટમેન્ટ માં કહ્યું ને, રિયલ ઇન્વેસ્ટમેન્ટ, રિયલ ઇન્વેસ્ટમેન્ટમાં નહીં. સમજાય છે? રિયલ ઇન્વેસ્ટમેન્ટ ના કહ્યું એટલે માટે આ દશા થઈ મુનિ બની લઈ. આવી ગયો ચાર્ટ? ચલો હવે એક એક આપણે એનો ઓલું લઈએ. જે બહુ જ સરસ બધા પોઈન્ટ છે, પોઈન્ટ ના માધ્યમથી આપણે અલ્ટિમેટ ઇન્વેસ્ટમેન્ટ અને એની સામે આપણે અલ્ટિમેટ રિટર્ન. ઇન્વેસ્ટમેન્ટ કરો તો રિટર્ન ની એક્સપેક્ટેશન હોય કે નહીં? બોલો ચંદ્રેશભાઈ, કે આટલું ઇન્વેસ્ટ કર્યું તો આ એક વર્ષે યર એન્ડમાં આટલા પર્સન્ટ રિટર્ન તો આવવું જોઈએ, હોય કે નહીં? અચ્છા, તમને સમજાય છે ને શું બોલું છું? આજે થોડા બધા બ્લાઇન્ડ કેમ લાગો છો? બરાબર સમજાય છે? તો હવે આપણે અલ્ટિમેટ ઇન્વેસ્ટમેન્ટ ની ચર્ચા કરીએ. એક્ચ્યુઅલી આપણી પાસે શું છે? નાઉ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક. આપણી પાસે શું છે ઇન્વેસ્ટ કરવા માટે? અને આપણે જે માનીએ છીએ એની વાત નથી કરતા, ઠીક છે? રિયલી એ તો આપણે ઇન્વેસ્ટ કરી નથી શકતા, અને એ ઇન્વેસ્ટમેન્ટ નું કોઈ આપણે કહીએ ને એનું ફળ પણ શું છે તમે વિચારી લેજો, એની કોઈ ચર્ચા આપણે સાથે સાથે કરશું. પરંતુ સૌથી પહેલા તો અલ્ટિમેટ ઇન્વેસ્ટમેન્ટ આપણે શું કરી શકીએ આપણા હિત માટે? સમજાય છે? આપણા મોક્ષ માટે, મુક્તિ માટે, સુખી થવા માટે આપણી પાસે અમુક વસ્તુ છે જે આપણે ઇન્વેસ્ટ કરી શકીએ, અને રિયલ આપણે એનો ઇન્વેસ્ટમેન્ટ કરશું તો આપણને એનું ફળ, એનું રિટર્ન આપણને બેસ્ટ મળ્યા વગર રહી છે. કેન યુ સી ધ ક્લાસ? વી કેન સ્ટાર્ટ? ચલો ફટાફટ આપણે સંજે આપણે પૂરું કરવું છે. બરાબર છે? હવે તો સૌથી પહેલા કે આપણી પાસે કેટલી વસ્તુઓ છે, તો ચાર વસ્તુ છે આપણી પાસે ઇન્વેસ્ટ કરવા માટે. ફીલ કર્યા વાત છે, આ ખાલી કોઈ ચાર્ટ અને કોઈ ખાલી થિયરી નથી. વી હેવ ટુ ફીલ ધીસ, વી હેવ ધીસ, એન્ડ વી હેવ ટુ અપ્લાય ઇટ. એપ્લિકેશનમાં પ્રેક્ટિકલી આને મૂકશો તો બહુ મજા આવે. હવે બધું ભૂલી જાઓ, પોતાને આત્મા, સોલ, શુદ્ધાત્મા, આત્મા માનીને બેસો. બરાબર છે? હવે આપણી પાસે શું છે ઇન્વેસ્ટ કરવા માટે? સૌથી પહેલા જ્ઞાન છે, જ્ઞાન. અને લાસ્ટ ટાઈમ આપણે આખા ચાર્ટના માધ્યમથી ચર્ચા કરી હતી કે જ્ઞાન છે, દર્શન છે અને વીર્ય છે. સમજાય છે? એ એના પીક ઉપર છે. હમણાં આપણે જ્યાં છે ત્યાં પીક ઉપર જ્ઞાન, દર્શન, વીર્યનો ઉગાડ. અન્ડરસ્ટેન્ડિંગ સમજાય છે? આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ધ ક્વોન્ટિટી, આઈ એમ ટોકિંગ અબાઉટ ધ ક્વોલિટી. ક્વોન્ટિટી બધાનું અલગ અલગ હોઈ શકે, બટ ક્વોલિટી ચેન્જ છે. ક્વોલિટી ચેન્જ શું છે? અને એ પણ પીક પર છે. એવરી વન, યસ, એવરી વન ઇઝ એટ ધ પીક ઓફ જ્ઞાન, દર્શન, વીર્ય. વોટ ઇઝ ધ પીક? દ્રષ્ટિભાઈ, વોટ ઇઝ ધ પીક? દાદાબેન, ધ પીક ઇઝ તમની વૈચિંદ્રી પણ. વિચાર કરવાની સામર્થ્ય સહિત જ્ઞાનની એ વિશેષતા, દેટ ઇઝ ધ પીક. આનાથી આગળ, આનાથી વધારે જરૂરત નથી આત્મ અનુભવ માટે, નિર્વિકલ્પ થવા માટે અને રિટર્ન પ્રાપ્ત કરવા માટે. રિયલ રિટર્ન, અન્ડરસ્ટેન્ડિંગ. સમજાય ગયું? તો ધ્યાન રાખી વીરે રાખી અને બોલો દિલ્હી. ઓકે, અઘાતી કર્મનો ઉદય રાખી. અઘાતી કર્મનો ઉદય ઇઝ ઓલ્સો એટ પીક, રાઈટ? સંપૂર્ણ સાતાવેદનીયનો અધિકતર ઉદય છે આપણને આવા કાળમાં, આવા પંચમ કાળમાં. તો સાતાવેદનીયનો ઉદય છે. મનુષ્ય દેહ છે, પૂર્ણ આયુ છે, આજીવિકાની ચિંતા નથી, દુર્વાસનાની મંદતા છે, પરિવારની અનુકૂળતા છે. આપણે એ કેટલા દિવસથી ગાઈ રહ્યા છે એ વાળા ભાવનાની, બોધી દુર્લભ ભાવનાની લાઈફ. સજ્જનોની સંગતિ છે. ટીક કરો છો? હું બોલું, ટીક કરશો? નરદેહ ઉત્તમ દેશ પૂરણ આયુ શુભ આજીવિકા, ટીક ઇન ઓલ. નરદેહ, ચલો બોલો, પણ મારી સાથે લેજો. નરદેહ, ટીક ટીક, ઓકે. નરદેહ ઉત્તમ દેશ, ઉત્તમ દેશ. આ તમારી સામે રાખ્યા પોઈન્ટ, ધીસ પોઈન્ટ, આ બધા પોઈન્ટ આપણે ધ્યાનમાં ફિક્સ થઈ જવાના. નરદેહ ઉત્તમ દેશ પૂરણ આયુ, પૂરણ આયુ, ટીક, વેરી ગુડ. પૂરણ આયુ, નરદેહ ઉત્તમ દેશ પૂરણ આયુ શુભ આજીવિકા. ડુ વી હેવ ટુ વરી અબાઉટ આજીવિકા? આયુ અન્ડરસ્ટેન્ડિંગ? નરદેહ ઉત્તમ દેશ પૂરણ આયુ શુભ આજીવિકા. દુર્વાસનાની મંદતા, ઘરમાં દુર્વાસનાની મંદતા છે. કોઈ સક્રિયતાની જીવો નથી આપણા આજુબાજુ, આપણા પરિવારમાં. અન્ડરસ્ટેન્ડિંગ? દુર્વાસનાની મંદતા, ટીક. દુર્વાસના મંદતા, પરિવાર અનુકૂળતા, અનુકૂળતા, તમે જાઓ તમે જાઓ, હું બાળકને રાખું છું, બરાબર? તમારા ઘરમાં હું એડજસ્ટમેન્ટ થાય છે, અમે રાખીએ છીએ, તમે જાઓ, અમે જશું, તમે રહો, બરાબર? ઓલ રાઈટ, તો પરિવારની અનુકૂળતા. ઓકે, ટેક ટેક, જલ્દી બોલો. અરે બોલો, બરાબર છે? ચલો, વેરી ગુડ. હું બોલાવું છું એટલે આઈ વોન્ટ યુ ઓલ ટુ કનેક્ટ એન્ડ ઇન્વોલ્વ, બરાબર? બરાબર. હવે ટુ લાઈન આ ટીકે પુણ્ય લઉં છે, ઉપર આ બે લાઈન છે, સાધારણ પુણ્ય નો રહે, એ પણ છે, એ પણ દુર્લભ છે, પણ હવે ની જે લાઈન છે તો અતિશય પુણ્ય નો રહે. અન્ડરસ્ટેન્ડિંગ? હવે જો સજ્જનો ઈ સંગતિ, અગર લાગે તો ખાલી ટીક ટીક ના કરતા, આપણે ટીકટોક નથી રમવું, બરાબર? શું કીધું? લાગે છે, સમય ભાઈ લાગે તો બોલજો. સજ્જનો ઈ સંગતિ, સજ્જનો ઉત્તમ ઉત્તમ વાણી, ઉત્તમ પ્રવચનો, ઉત્તમ ગુરુઓ, જ્ઞાની ધર્મત્માઓ, આવા આયતનો છે. સત્સજ્જનો ઈ સંગતિ, કૃપાનું દેવો સત્સંગ, સત્સંગતિની કેટલી મહિમા કરે આવા કાળમાં. સત્સજ્જનો ઈ સંગતિ છે, સત્ધર્મ કી આરાધના. આ સત્સજ્જનો ઈ સંગતિના સાનિધ્યમાં રહીને સત્ધર્મની આરાધના કરી શકવામાં આપણે કેટલા નિરાકુર છે કે નહીં? તમને સમજાય છે? કઈ જાતિ નિરાકુર છે? જો તમે આખા દેશભરમાં કેટલા બધા પ્રોબ્લેમ્સ ને ફેસ કરવા પડતા હોય છે, ગુજરાતીના પ્રવચનો સાંભળવા માટે, સાહિત્ય રાખવા માટે, વોટ એવર, આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો ઇન ધેટ, બરાબર છે? પણ ટેક ફોર અસ, હાઉ મેની ટેક, ઓલમોસ્ટ ઓલ, બધા હવે લાસ્ટ લાઈન માં ટેક હોય, ટેક થશે તો એ જીવ વિલો છે. હવે લાસ્ટ લાઈન માં ટીક, હવે આમાં ટીક નહીં થાય, આમાં ટીક કરવાની છે. આ બધામાં તો તમે પુણ્યના ઉદયથી ટીક કરી લીધી. લાસ્ટ લાઈન બોલો હવે, સાથે સજ્જનો ઈ સંગતિ, સાથે ધર્મ કી આરાધના. હવે લાસ્ટ લાઈન સાંભળો, હે, હવે આ ઇન્વેસ્ટમેન્ટ, આ અલ્ટિમેટ ઇન્વેસ્ટમેન્ટ, અન્ડરસ્ટેન્ડિંગ, સમજાય છે? અલ્ટિમેટ ઇન્વેસ્ટમેન્ટ. હવે અહીંયા, હે ઉત્તરોત્તર મહાદુર્લભ, હે ઉત્તરોત્તર મહાદુર્લભ, ખ્યાલ આવે છે? તો આ અલ્ટિમેટ ઇન્વેસ્ટમેન્ટ છે. હવે આને એક મનુષ્ય બહુ પૂરો થાય ત્યાં સુધી થઈ જવું જોઈએ, અને એ એમની એમ નહીં થાય, આમાં પુરુષાર્થ જોશે અને ઇન્વેસ્ટમેન્ટ જોશે, તેનું તેની ચર્ચા કરી. અન્ડરસ્ટેન્ડિંગ, આપણી પાસે શું છે? બેસ્ટ રિઝલ્ટ માટે ઇન્વેસ્ટ કરવા માટે છે ને આપણી પાસે? આપણું બધું છે આપણી પાસે. તમે તમારા પૈસા ઇન્વેસ્ટ કરો કે કોઈ બીજાના કરો? અરે બોલો, હે, તો તમે તમારી પાસે જે છે સાધનો એને ઇન્વેસ્ટ કરીને બેસ્ટ રિટર્ન મેળવી શકો કે ના? મજા નથી આવતી. મને આમ સુની સવાના ગમે, જરા હા કે ના બોલો. ચલો, તો વી હેવ જ્ઞાન, હવે જ્ઞાન ઉપયોગ, જ્ઞાન પ્લસ, સોરી ભૂલીએ લખવાનું, જ્ઞાન પ્લસ વિચાર સામર્થ્ય, કેન એટ ધેટ નોર્મલી જ્ઞાન, બીકોઝ જ્ઞાન નો ગુણ તો એકેન્દ્રિય ને પણ છે. વડીલો માટે સરળ છે આ વિષય, કેટલી અઘરું છે, એમાં ડર લાગે બહુ. હવે આમાં તો મારે ઘણું બધું કરવાનું, એવું તો પણ આઈ કે બટ આઈ ટ્રાય ટુ ટીચ, બરાબર છે? જ્ઞાન, દર્શન અને વીર્ય નો કેવો ભાર છે? સૌની પંચેન્દ્રિય અને એની સાથે મન. તમને ખ્યાલ આવે છે? આપણી પાસે મનની જે જ્ઞાન છે, થોડું રહું કરવાનું, પકડશો? હવે પાછું તમે ગભરાય ના સમજાય તો ડિલીટ કરી માંગજો, એટલું, બરાબર છે? આપણી પાસે મતી જ્ઞાન છે, શુદ્ધ જ્ઞાન છે. આ જ્ઞાનાવરણીય કર્મ સમજાય છે, એમાં મતી જ્ઞાનાવરણ, શુદ્ધ જ્ઞાનાવરણ, આવધિ જ્ઞાન કર્મ, જ્ઞાનાવરણીય કર્મ, આમ ટેકિંગ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય અંતરાયમાં સમજી લેજો. ખ્યાલ આવે છે? થોડુંક પાન આવ્યું અને પકડજો. જ્ઞાનાવરણીય કર્મ, મતી જ્ઞાનાવરણ, શુદ્ધ જ્ઞાનાવરણ, આવધિ મન કરે કેવળ જ્ઞાનાવરણ, બરાબર છે? અગેન થોડું કાઢી જાઓ, આપણે સંચાલનમાં સિદ્ધ કહ્યું હતું, થોડું કાઢી જાઓ સર્વ સાચી દેશ ભાતીમાં, ડર નહીં લાગે ને? અરે બોલો, સાથે રહેશો તો મજા આવે, બરાબર છે? હવે જો આ પાંચ પ્રકૃતિ લો, મતિ જ્ઞાનાવરણ, શુદ્ધ જ્ઞાનાવરણ, અવધિ જ્ઞાનાવરણ, મન પર્યાય અને કેવળ જ્ઞાનાવરણ. સમજો, અવધિ મન પર્યાય કેવળ જ્ઞાનાવરણ જે કર્મ પ્રકૃતિ છે સર્વ સાચી, એટલે હમણાં આપણને જરા પણ અવધિ જ્ઞાન, મન પર્યાય જ્ઞાન અને કેવળ જ્ઞાન નથી. ઓકે, અગેન, અવધિ જ્ઞાન મન પર્યાય જ્ઞાન નથી તો ઓકે, કેમ? કારણ કે અવધિ મન પર્યાય જ્ઞાન આત્માના અનુભવમાં જરાય જરૂર નથી એની, કારણ કે એનો વિષય મૂર્તિક પદાર્થ છે. ઓકે, તો નથી તો ઓકે, અને સર્વ સાચી છે તો પણ એ ઓકે. અન્ડરસ્ટેન્ડિંગ સમજાય છે. કેવળ જ્ઞાનાવલી કર્મ પણ સર્વભાગી છે અને નથી બટાકી વસ્તુ ઓકે. કારણ કે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું એ મારું લક્ષ્ય નથી, મારું લક્ષ્ય તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે. અરે સમજાય છે, જ્ઞાન ના વધારાની આકાંક્ષા છે કે જ્ઞાન ના સમ્યકપણાની ભાવના છે. અન્ડરસ્ટેન્ડિંગ સમજાય છે. તો હવે ચલો, કેવળ જ્ઞાન નથી, અવધિ મન પર્યાય નથી, હવે એ ત્રણ કેવા છે, સર્વઘાતી પ્રકૃતિ અને એના એક રૂઢ હતી એના બધા સ્પર્શક કેવા હોય, વેરી ગુડ. અરે ના આવડે તો પણ બોલો, ના આવડે સોરી ના આવડે ના સમજાય તો પણ બોલો. સર્વઘાતી બે રૂલ યાદ રાખવાના છે, સર્વઘાતી પ્રકૃતિ ના બધા સ્પર્ધક સર્વઘાતી. સ્પર્ધક એટલે એના પરમાણુઓ, સ્પર્ધક એટલે એના પરમાણુઓમાં સ્વર આપવાની શક્તિ સર્વઘાતી છે ને, એ સર્વઘાત છે. હમણાં એનો ઉદય છે અવધિ અને મન પર્યાય અને કેવળ જ્ઞાનાવળી નો ઉદય છે. તો સર્વઘાત છે કેવી, અવધિ જ્ઞાન નો, મન પર્યાય જ્ઞાન નો અને કેવળ જ્ઞાન, એટલે માટે સર્વઘાતી પ્રકૃતિ છે અને એના બધા સ્પર્ધક સર્વઘાતી. બસ એટલું સમજાઈ ગયું, ચલો ઠીક છે છોડી દો. આવે હવે આવી ગયા મટીરિયલ શુદ્ધ જ્ઞાન પર, આમાં હવે સમજવાનું. હવે મટીરિયલ ના વળી શુદ્ધ જ્ઞાનાવળી એ કર્મ દેહઘાતી પ્રકૃતિ છે. હું તમને આ અલ્ટિમેટ ઇન્વેસ્ટમેન્ટમાં ધ્યાન દર્શન અને ધીર્ય નો જે વાર પ્રાપ્ત થયો છે એનું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરવું અને કેમ કરી શકીએ છીએ એનું કારણ બતાવશે અને કેમ અસંગી સુધીના જીવન નથી કરી શકતા. હવે જે રીતે બતાવશે કરવાની ઓછી બતાવશે, યાદ રહેશે થોડું હાર પડે છે, ચલો ઠીક છે પડે તો પણ કાંઈ વાંધો, આચાર્યની વાત કાલે તો પડે છે ને. હવે હવે આટલું તો યાદ રહે, મતિ જ્ઞાનાવરણ શુદ્ધ જ્ઞાનાવરણ દેહઘાત બોલો, મારી સાથે બોલશો તો યાદ રહેશે, વડીલો પણ બોલો, બે પ્રકાર સમજો તો સુંદર માંથી તમે પટપટ પટપટ બોલી શકશો. દેહઘાતી બરાબર છે, દેહઘાતી એટલે મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાનાવર્ણ્ય નો ઉદય છે પરંતુ એની સાથે સાથે જ્ઞાન પૂરું નષ્ટ નથી. જ્ઞાન નો ગાળ પણ છે, કર્મ પણ છે અને ઉગાડ પણ છે. આયુ અન્ડરસ્ટેન્ડિંગ, કર્મ નો ઉદય પણ છે અને ઉગાડ પણ છે, આવરણ પણ છે ને વાત પણ છે. કારણ કે દેશઘાત સિમ્પલ, આટલું સમજાયું, કારણ કે દેશઘાતી છે બરાબર. આટલી વાત થઈ ગઈ, હવે આગળ જાઉં, થોડું થોડું પકડી શકો, હવે હવે થોડોક મને ડર લાગે પણ ઇટ્સ ઓકે બરાબર. તો દેશઘાતી પ્રકૃતિ, હવે સમજો દેશઘાતી પ્રકૃતિ ના બે પ્રકારના સ્પર્ધક હોય છે, બે પ્રકારના સ્પર્ધક, દેશઘાતી પણ અને સર્વઘાતી પણ. સિમ્પલ આટલું બધું તો આવડી ગયું, બોલો દેશઘાતી પ્રકૃતિ ના સ્પર્ધકોમાં દેશઘાતી પણ સર્વઘાતી પણ. કવિતા રહે ને તમારી માટે, તમે પ્રશ્ન પૂછશો તો આપણે પહેલા વાત કરી હતી, પાછું રિપીટ કરો. દેશઘાતી પ્રકૃતિ સ્પર્ધક દેશઘાતી પણ, એટલે બે ટાઈપ ના પરમાણુઓ છે જેમાં સર્વઘાતી સ્પર્ધક છે એ તો સર્વઘાતી પણ છે, જ્ઞાન નથી દીધ, અને દેશઘાતી સ્પર્ધક છે જેટલો એનો ઉદય છે સમજે છે એટલો ઘાત છે, પણ જેટલો એનું આવરણ મટ્યું છે એટલું ઘાત છે. સમજાઈ ગયું, હાર પડ્યું અક્ષય ભાઈ? ચલો કઈ વાત નહીં, જો આ આ ભવન છે ને સાધય ભવનમાં ચારે અનિયોગની ચર્ચા થવી જોઈએ. જેટલા વર્ષ અહીંયા આપણે છે ને આપણે ભેગા થશું એ પણ ઉદય પ્રમાણ છે, એની એની પણ કોઈ ગેરંટી નથી ભાઈ, સમજાય છે. પણ ચારે અનિયોગ બધાના કાને પડવા દો, અને આના પછીનો જે ક્લાસ છે એમાં મારે તત્વા સૂત્ર પાંચમા અધ્યાય 32મું સૂત્ર એટલે લેવું છે, કારણ કે એટલું અદભુત સૂત્ર છે. એમનો હું એક વખત ઓનલાઈન ટ્રેકિંગ એટલે એમનું કન્ટિન્યુ કરશે, પણ આપણે તત્વા સૂત્ર ના આધારે ચર્ચા કરશું. અર્પિતા ના અર્પિત સિદ્ધિ એટલો ગજબ નો સૂત્ર છે, એને પણ આપણે સાચી સમજ બરાબર છે. પેલા આટલી વાત થઈ ગઈ, શું વાત થઈ બીજન બેન, દેશઘાતી પ્રકૃતિ ના સ્પર્ધકો દેશઘાતી પણ સર્વઘાતી નો તો શું છે અનુદય. હવે દેશઘાતી પ્રકૃતિ ના દેશઘાતી સ્પર્ધકો નો આપણને એટલે મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન નો આપણને એ ઉદય અલ્પ છે અને ચક્ષુ વધારે છે, એટલે માટે જ્ઞાન નો ઉગાડ છે સાથે વિચાર કરવાનું સામર્થ છે અને એને આપણે અલ્ટિમેટલી ઇન્વેસ્ટ કરવા. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. ફરીથી આપણી પાસે દેશઘાતી પ્રકૃતિ છે મતિ જ્ઞાનાવરણ શુદ્ધ જ્ઞાનાવરણ, એના જે સર્વઘાતી સ્પર્ધકો છે એનો તો અનુદય છે બરાબર, સર્વઘાતી ને તો છોડી તો અનુદય છે. હવે જે દેશઘાતી સ્પર્ધકો ના દેશઘાતી પ્રકૃતિના દેશઘાતી સ્પર્ધક છે બરાબર છે,
એનો ઉદય મંદ છે અને આવરણ વધારે.
આપણને
ઉદય મંદ આવરણ વધારે, એટલે એકેન્દ્રિય કરતા જેમ ઉદય મન થાય ને, તો એકેન્દ્રિય કરતા બે ઇન્દ્રિય નું આવરણ વધારે, અરે સોરી ઉગાડ વધારે, આવરણ ઓછું, ઉગાડ બે ઇન્દ્રિય ને વધારે. કારણ કે ઉદય મન પછી ત્રણ ઇન્દ્રિય નો ઉગાડ વધારે, ચાર ઇન્દ્રિય નો ઉગાડ વધારે, પાંચ ઇન્દ્રિય નો ઉગાડ અને સમી ને એના કરતા વધારે, અને સોરી મન રહી પાંચ ઇન્દ્રિય વધારે, અને મન સહિત સમી પંચેન્દ્રિય, મન સહિત ચારે મતીના જીવોને સમજાય છે, મતિ જ્ઞાન શ્રુતિ જ્ઞાન નો ઉભાર જાતિ અપેક્ષા એ વિચાર સહિત હોવાના કારણે સમાન છે, કોન્ટિટી બોલે છે પણ જાતિ અપેક્ષા સમાન છે. એટલે માટે ચારે ગતિના જીવો તમને દર્શન લઈ શકે, પણ લેખ લેવો નિયમ નહીં. અલ્ટિમેટ જ્ઞાન આટલી જે વસ્તુ લેતી છે એનું અલ્ટિમેટ ઇન્વેસ્ટમેન્ટ હશે તો સમજાય, જે જ્ઞાન નું ગાઢ મળે ને, જ્ઞાન નું ગાઢ ચાર વાર થો અને ગઈકાલે લીધી હતી, પહેલા પણ લીધી ચાર વાર, જ્ઞાન નું ગાઢ છે, જ્ઞાન નું ગાઢ ટુ થિંગ પોસિબલ, જ્ઞાન દર્શન વિજ્ઞાન ઉગાડ થાય, એ ઉગાડ પ્રાપ્ત થયો ને તો હવે અહીંયા આવ્યા તો શાસ્ત્ર જ્ઞાન વાંચતા ગયા વાંચતા ગયા તો જ્ઞાન વધતું બન્યું. તો જો હવે ખતરનાક વાત સમજો, એ જ્ઞાન જે વધ્યું એના આશરે અગર મત અભિમાન થાય છે તો એ રોજ ધ્યાન, કદાચ ક્વોન્ટિટી ઓછી છે તો એના આશરે સાંભળજો દીનતા આવે છે, અરે યાદ નથી તું, યાદ નથી તું, યાદ નથી તું, તો આર્થ જ્ઞાન છે. એ જ્ઞાન ને પોતાના આત્મામાં લગાડો તો ધર્મ જ્ઞાન અંદર રહી જાય, શું થયું ચાર વાર સમજાય, આઈ હેવ ટોલ્ડ યુ બધામાં ચાર વસ્તુ અપ્લાય કરજો. દ્રષ્ટિને બોલું પાછું ધારાભાઈ સમજાય છે, થોડું ફોકસ કરવું પડશે, થોડી ગરિષ્ઠ માલ છે, સંડે છે ને પૂરણપુરી હોય કે નહીં ગરે, અરે બોલો ખ્યાલ આવે છે, પછાડી પણ હોજરી થોડી જોશે, હવે તો હોય ને થોડી આટલા વર્ષો પછી ના સર્જાય, પછી શું ના સમજાય, જ્ઞાન નો વાર પ્રાપ્ત છે, બરાબર છે. હવે અમારા જેવા લોકો હોય એટલે આખો દિવસ વાંચતા હોય, વાંચતા વાંચતા આપણું તો કઈ નથી, આચાર્ય નું જોયું, કૃપાનું દેવનું જોઈ લો, જ્ઞાન નો વાર કેટલો હતો પોઈન્ટ સમજાય છે, પણ એના આશરે અભિમાન ઘણા વડી દે, અને અમને યાદ નથી તું યાદ, પણ શું કરીએ અમે બધું સાંભળ્યું યાદ નથી, એ જ્ઞાન ના સંયોગક્ષમ ને લઈને દિન સાથે, એ જ્ઞાન ના સંયોગક્ષમ ને લઈને પોઈન્ટ થાય છે, એના લક્ષ્ય અભિમાન, તો દિનતા આર્થ છે, અભિમાન રોજ છે. હવે એક જ્ઞાન ને અલ્ટિમેટ ઇન્વેસ્ટ કરે તો બોલો, અલ્ટિમેટ ઇન્વેસ્ટ કરે તો મજા ના આવી, અલ્ટિમેટ ઇન્વેસ્ટ કરે તો એક જ્ઞાન ને સ્વરૂપ ને સમજવામાં લગાડે તો એક જ્ઞાન અને ભેદ વિજ્ઞાન કરવામાં લગાડે તો જ્યાં સુધી મને જોવે છે એવો ધર્મ ધ્યાન નો અવાજ નહીં આવે ત્યાં સુધી બોલાવે કહીશ, મારી પાસે તો વાક્ય છે અન્ડરસ્ટેન્ડિંગ, જ્યાં સુધી અરે સોરી એ જ્ઞાન ને ભેદ વિજ્ઞાન માં લગાડે તો એ જ્ઞાન ને સમજાય છે સ્વના અનુભવ માં લગાડે તો બરથી છૂટો પાડવામાં લગાડે તો સત્સંગ નિર્ણય માં લગાડે તો પોઈન્ટ સમજાય છે પ્રજ્ઞાજી ની પટકવામાં લગાડે તો અને તમને જ્ઞાન પ્રગટ કરવામાં લગાડે તો અલ્ટિમેટ ઇન્વેસ્ટમેન્ટ. યુ નોટ ડુઇંગ ધીસ, આપણી પાસે છે, આપણી પાસે જે પૈસા હોય ને, વી વિલ ઇન્વેસ્ટ ઇટ સો કેરફુલી, વી વિલ ડુ સો મચ ઓફ રિસર્ચ, વી વિલ એક્સેપ્ટ સો મચ ઓફ બેસ્ટ રિટર્ન, નહીં બોલો કરીએ કે નહીં, તો વોટ આર વી ડુઇંગ યર. અચ્છા આપણે સ્વાધ્યાય મંદિર માં ધ્યાન દર્શન વિજ્ઞાન નો અલ્ટિમેટ ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ, ઓનલી સ્વાધ્યાય મંદિર નો, વેર એવર યુ આર, કોઈ પણ સિચ્યુએશન માં, કોઈ પણ ઉદય માં, કોઈ પણ પરિસ્થિતિ ને, કોઈ પણ રવિ ચિત્ર કાર્ડ તમે જોઈ લો ને, સાતમી મિનિટ માં નામ થી અલ્ટિમેટ ઇન્વેસ્ટમેન્ટ થયું કે નહીં, અરે બોલો જ્ઞાન નો, દર્શન નો, વિજ્ઞાન નો, અને એની સાથે શ્રદ્ધા, અરે અચ્છા એની સાથે સમય, તમે સમજી લઈએ આપણે બધા સમય જે જઈ રહ્યો છે ને, જો પૈસા વળ્યા જાય ને તો ઉદય હશે તો પાછા આવશે, આઈ યુ અન્ડરસ્ટેન્ડિંગ, કોઈ ઈસનો વિયોગ થઈ જાય ને બારમાં તો ચલો કઈ પણ કરીને પાછા આપણે પરિવાર કોઈ વધારે કઈ પણ બધું એવરીથિંગ ઇઝ પોસિબલ, પણ એક વાર સમય હાથમાંથી જે જાય છે, આજે મનુષ્ય ભવનો મેં ગઈકાલે પણ કીધું હતું ક્લાસમાં પરમ દિવસે કે આ એક એક જીવન જાય છે, આપણને લાગે છે કે મૃત્યુ તરફ આગળ વધી રહ્યા છે, આપણને લાગે છે કે આ મનુષ્ય ભવ એક દિવસ ઓછો થઈ ગયો,
સમજાય છે આ ઓપોર્ચ્યુનિટી હાથમાંથી જઈ રહી છે કારણ કે સમય જશે એને પાછળ નહીં લાવી શકે અન્ડરસ્ટેન્ડિંગ તો અલ્ટિમેટ ઇન્વેસ્ટમેન્ટ ઓફ ટાઈમ ટાઈમ મેનેજમેન્ટમાં તો બધા એના બધા હોય ને કોર્સિસ હોય ટાઈમ મેનેજમેન્ટ અરે અહીંયા આવું તમે ચાઇની જોવું પડે બોલો એ બધા કોર્સિસ કરવાની જરૂર નથી અહીંયા ફૂલ ટાઈમ મેનેજમેન્ટ અરે તું તું ક્ષણભર બોલો ટાઈમ મેનેજમેન્ટમાં એક્સ્ટ્રીમ વાત શું કહી દીધી ક્ષણભર નીચે રહેશે કોઈ ચેતન નથી આવો લોકો કેટલો સમય ક્ષણભર અને ઉત્કૃષ્ટ બતાવ્યો તો છ મિનિટ ઉત્કૃષ્ટ બતાવ્યો તો એ ભવ્ય જન ક્યાં લાભ હૈ વ્યર્થ કે બકવાસ છે બકવાસ છે બકવાસ કરસ વાંચી ગયું કરસ અમૃતચંદ્ર આચાર્ય નો કરસ હે ભવ્ય જન ક્યાં લાભ હૈ ઇસ વ્યર્થ કે બકવાસ છે બોલો અજ્ઞાની શું કરે બોલો મારી સાથે બોલો યાર અજ્ઞાની શું કરે બકવાસ શું કરે પોલિટિક્સ ની વાત શું સોરી 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 ક્રિકેટ ની વાત બોલો પોઈન્ટ સમજાય છે મની ઇન્વેસ્ટમેન્ટ ની વાત સોરી પણ ખરેખર તો આત્મ કલ્યાણ ની સામે શું છે બોલો હે ભવ્ય જન ક્યાં લાભ હૈ ઇસ વ્યર્થ કે બરાબર અબ તો રુકો નિજ કો લખો અધ્યાત્મ કે અભ્યાસ સે અબ તો રુકો નિજ કો લખો ટાઈમ મેનેજમેન્ટ સમય મેનેજમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ જ્ઞાન નું એ ચાર કલાક સ્વાધ્યાય એ તો લઈને વેચવાની વાત છે અરે ભાવ સ્વાધ્યાય ભાવ અધ્યયન ભાવ મસ્તી ભાવ ગુનારી તો અંદર માં 24 કલાક અબ તો રુકો નિજ કો લખો અધ્યાત્મ કે અભ્યાસ સે સુપર બીજી મેં લાઈન બ્યુટિફુલ યદિ અનવરત વોટ વોટ યુ મીન બાય અનવરત અન્ડરસ્ટેન્ડિંગ અનવરત અનવરત એટલે લગાતાર ધારા અન્ડરસ્ટેન્ડિંગ ધારા યદિ અનવરત 6 માસ તક નિજ આત્મા કી સાધના તો આત્મા કી પ્રાપ્તિ હો સંદેહ ઇસમેં વંચના ગેરંટી છે ક્યાં ગેરંટી નથી કે તું જંગલ માંથી વન માં આવી જશે તો બચી જશે અહીંયા ગેરંટી નથી કે પાપ લોટે માંથી પુણ્ય લોટે આવી ગયો તો સુખી થઈ જશે થવાનો જ નથી પ્રકારનો અહીંયા ગેરંટી છે કે તું ઉપરથી નદીને સ્વમાં વસશે તો ગેરંટી છે કે તને સાદગી અનંકાર સુધી બેસ્ટ રિટર્ન મળશે એ ખતમ નહીં થાય આ તો ખતમ થઈ જશે અરે તુલના તો કરો અરે આ 12 માં રિટર્ન જે મળે છે ઇન્વેસ્ટ કરો છો પૈસા આધીનું બરાબર છે એનું જે રિટર્ન મળે છે એ પરાધીન છે ઉદયાધીન છે અરે બોલો અરે થોડું વિચાર કરો કે આપણો જે સમયમાં જાય છે વિચાર કરો કે જે આપણને પ્રાપ્ત થાય છે 12 માં ખરેખર તો જે ના હોય ને એને પ્રાપ્ત કરવામાં જીવ પાછળ લાગે પોઈન્ટ સમજાય છે હવે મને એ લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું બોલો થોડો વિચાર કરો લોજિક વિચાર કરો કે જે પ્રાપ્ત થાય છે એને છૂટી જવાનું જે પ્રાપ્ત થાય છે એ પરાધીન છે ઉપયાધીન જે પ્રાપ્ત થાય છે એમાં અકુરતા છે અનાકુરતા નથી સુખ નથી નિત્ય નથી શનિ છે સંયોગ છે વિયોગ ને લઈને આવે વ્યક્તિ હોય કે વસ્તુ હોય રૂપિયા હોય પૈસા હોય કે ઘર કુટુંબ પરિવાર હોય સંયોગક્ષમ જ્ઞાન હોય કે 25-12 માં કોઈ સંયોગ અને અહીંયા ઇન્વેસ્ટ કરશો તો રિટર્ન આઈ હોપ તમને સમજાય છે જ્ઞાન અલ્ટિમેટ ઇન્વેસ્ટમેન્ટ સમય સમજાય છે હવે એની સાથે શ્રદ્ધા અમારી ગઈકાલે બહુ સરસ ચર્ચા છે કે ખરેખર એક પ્રશ્ન વચ્ચે આવ્યો હતો કે ભાઈ જ્ઞાન આટલું પ્રાપ્ત કરીએ આપણને બધું ખબર છે અને કશાયની પણ મનતા છે તો પછી કામ કેમ નથી થતું વાય સો મચ ઇમ્પોર્ટન્સ ટુ શ્રદ્ધા સમજ જરા વાતને ફીલ કરજો જ્ઞાન છે કે નહીં આપણને બધા ચાર ભાવનું જ્ઞાન છે દ્રવ્યનું પર્યાયનું થોડું હા હા તો બોલતા જાઓ હોય તો બોલજો ચાર તત્વનું આવી અને બેઝિક દ્રવ્ય પણ કર્યા ઉત્પાદ કે ધ્રુવ દ્રષ્ટિનો વિષય પ્રમાણનો દ્રવ્ય નિશ્ચય વ્યવહાર નિમિત્ત ઉત્પાદન ક્રમબદ્ધ વૈજ્ઞાન તો બધું છે કશાયની પણ આખી ભૂમિકા અનુસાર બનતા છે ને તો કેમ આપણને અતિન્દ્રિય આનંદ નથી આવતો કેમ મોક્ષમાં પારંગ નથી થતો વિચ ઇઝ ધ મિસિંગ ફેક્ટર ઇઝ શ્રદ્ધા આવી વધે કઈ જ્યાં સુધી જે જ્ઞાન થયું છે એ જ્ઞાન ઉપર ત્યાં સુધી સમજો શ્રદ્ધા નહીં થાય ને વસ્તુ તત્વ તત્વની શ્રદ્ધા નહીં થાય ને ત્યાં સુધી સ્થિરતા નહીં થાય અને સ્થિરતા વગર આનંદ લેવા ન સમજાય તમે 50 ઘર જોયા. યુ આર બાઈંગ અ હાઉસ, યુ વોન્ટ ટુ બાય અ હાઉસ. તમે 50 ઘર જોયા, એ 50 ઘર સંબંધી જ્ઞાન છે ને. તમે એટલી સ્થિરતાથી એ બારમાં તમે પેશન્ટલી જોયા પણ, અરે બોલો, એજન્ટે બતાવ્યા તો તમે 50 ઘર જોયા ને. હવે 50 નું જ્ઞાન છે, કયા એરિયામાં કયું, એક એક ઘર કેટલા સ્ક્વેર ફીટ નું આવ્યું ને સાહેબ, એક એક નું લેઆઉટ. ઉદાહરણ સમજાય છે ને, સમજાય છે. તો એ 50 ઘર નું જ્ઞાન છે કે નહીં, પેશન્ટલી જોયા કે નહીં, વાનમાં કહી શકો કે નહીં. હવે બોલો, હવે વોટ ઇઝ મિસિંગ? 50 માંથી તમારે એક ઉપર શ્રદ્ધા કરવી પડશે તો એમાં સ્થિર થઈ શકે. ધીસ ઇઝ સો બ્યુટિફુલ. સમજાયું? તમે 50 ને જોઈ લો, ઓ આજે તો શું મજા આવી, ચાર ઘર જોયા, પાંચ ઘર જોયા, આ જોયું, આ જોયું, આ એવા શું ઘર હતું, શું ઘર હતું, શું ઘર હતું, તો 50 કેવા એવા નતો. હવે કોઈ એમ ના કહેતા કે હા અમે તો 50 બાય કરી છે, તો 50 બાય કરશું. 50 માં ભાઈ શ્રદ્ધા, 50 માં એ ખાતું તો નહીં ને. છોડો, હવે એક્ઝામ્પલ લીધે છે, સમજાઈ ગયું. 50 માં રહી નહીં શકો. હવે મને તો એક્ઝામ્પલ લઈ પાછું ખતરો લાગે. ચલો ઠીક છે, તો એ 50 જોયા, પરંતુ તમારી સ્થિરતા ક્યારે થશે? જયારે નિર્ણય. તો નિર્ણય કેટલા નો? એક નો. આયુ અંડરસ્ટેન્ડિંગ? સો મચ માર્ગમાં નિર્ણય, શ્રદ્ધા ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. 11 પૂર્વક જાણ કરીએ, શું બાકી રાખ્યો છે બોલો? એટલે જાણવામાં શું બાકી રહે, એમ કહો, જાણવામાં શું બાકી રાખ્યો છે? ચારિત્રનું પાલન કરવા 28 મુદ્દમાં શું બાકી રાખ્યું? નિર્દોષ પાલન. આ એવા જીવની વાત નથી કરતી કે જેને ભય છે, એવા જીવની વાત કરું છું કે જેની આત્માના અનુભવ વગર ની કેવી કસાઈની મનતા છે કે આકર શરીરને ફાડીને મચ્યું મીઠું ગરી લે તો એના અગ્નિ કોણ લાલ ન થાય, એવો કસાઈનો મંદ ભાવ પણ થયો કે નહીં? કોઈ ભૂલ તો મારી આપણે 28 માંથી એકમાં પણ વિચાર કરો, એવા પણ એવી રીતના પણ હું નિખાય કે ન થાય. અધરવાઇઝ નવમી ગ્રેવી કોણ જાય? કોણ જાય? લાસ્ટ ટાઈમ બધી વાત આવી છે ને, નવમી ગ્રેવી કોણ જાય? કે જે પૂર્વના ઘઉંમાં ડબિલિંગ હોય અને કેવું ચોખ્ખું. તો ઇન્વેસ્ટ ક્યાં કર્યું? ત્યાં ઇન્વેસ્ટ ક્યાં કર્યું? જ્ઞાનના સુરક્ષણ મેં વધારો. ઇન્વેસ્ટ ક્યાં કર્યું? સંયોગ વધી જાય, એના ચાર થઈ જાય. ધીસ ઇઝ રોંગ ઇન્વેસ્ટમેન્ટ. સમજાય છે? ખ્યાલ આવે છે? ધીસ ઇઝ રોંગ. એટલીસ્ટ આપણને ખબર તો પડી જાય કે વેર ડુ વી હેવ ટુ રિયલી ઇન્વેસ્ટ, વોટ વી કેન ઇન્વેસ્ટ, વોટ ડુ વી હેવ ટુ ઇન્વેસ્ટ. આપણી પાસે જ્ઞાન, સમય, અન્ડરસ્ટેન્ડિંગ, પછી શ્રદ્ધા, એની સાથે સ્થિરતા, અને આ ભક્તિ અને સમર્પણ વગર નહીં. એનું પર ફૂલ ઇન્વેસ્ટમેન્ટ જોશે. સમર્પણ સમજાય છે? લઘુતા, ભક્તિ અહીંયા થોડું આવી જાય ને, અને થોડું વાંધો એવો આવી જાય ને, પ્લીઝ. સમજાય છે? શું કહો, તમને સમજાય છે? લઘુતા હંમેશા રાખો ભાઈ. આત્મા શબ્દ બોલતા શીખ્યા હોય તો પણ એ સમર્પણ નીકળી જશે ને, થોડું જરાક પણ આઈ એમ સમથિંગ ઓર પતી ગયું, એ સરસમ જ્ઞાન તને ડુબાવી દેશે સંસાર. એ અહંકાર, વાણી, ભાષા, એ સંયોગ કે જે પણ, એનું અહંકાર ડુબાવી દે. અહો મુજે તો એન વાતો કી ખબર નહીં. જયારે પણ કોઈ વિષય વાંચો, હવે આ ચર્ચા કેટલી વાર નહીં કરી હોય, હજારો વાર કહી હશે ને, પણ જયારે સાંભળો, જયારે વાંચ્યો, આપણે શું કરીએ છે? હા, આ તો ઘણું બધું કર્યું, આ બધી ઘણી બધી વાર વાત સાંભળો. આપણે ઈગર, આઈ અન્ડરસ્ટેન્ડ, એની સાથે લઈ ગયું પાવર ઓફ નાવ. યુ અન્ડરસ્ટેન્ડ પાવર ઓફ નાવ? નાવ એટલે વર્તમાન. તમે જોજો, ટેસ્ટ કરજો, વર્તમાનમાં આપણે હંમેશા યા તો ભૂતમાં યા તો ભવિષ્યમાં હોઈએ. બહુ બહુ ગજબ. મેં એક વાક્ય કાલે વાંચ્યું, લખ્યું પણ, સમજાય છે? ગઈ ને ભૂતકાળનો વિચાર નહીં કરતો, આગામીની વાંછા નહીં કરતો. શું કીધું? ભૂતનો વિચાર નહીં કરતો. પહેલા મળ્યું હતો, મળ્યું હતો, મળ્યું હતો, મળ્યું હતો, કરત ને. ડોન્ટ થિંક. પાવર ઓફ નાવ સમજાય છે? અરે બોલો, આ બધા બહુ જ એટલે યુઝ કરતી, કારણ કે યંગસ્ટર છે બધા. પાવર ઓફ નાવ સમજાય છે? ભૂતનો વિચાર નહીં કરતો, ભવિષ્યની વાંછા નહીં કરતો. કોઈ પણ માટે, સંયોગ માટે, એને એવા ગાડી લેવી છે, આ ઘર લેવું છે, આગળ એમએસ કરવું છે, એમએસ કરવું છે, કોઈ સમજાય છે? ભૂતનો વિચાર નહીં, ભવિષ્યની વાંછા નહીં, અને વર્તમાનમાં શું કરવું? પુણ્યના ઉદયમાં જે સંયોગો મળ્યા છે એનાથી ભેદ. હલાવે છે પુણ્યના ઉદયમાં જે સંયોગ મળ્યા છે એનાથી વેદ વિજ્ઞાન કરીને પાવર ઓફ નાવ વર્તમાન જીવો વર્તમાન સમય વર્તમાન ભક્તિ વર્તમાન સમર્પણતા વર્તમાન શ્રદ્ધા વર્તમાન ચિંતા પોતાનો સ્વભાવ સન્મુખ થશે તો બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ બોલો આ યુ અન્ડરસ્ટેન્ડ સમજાય છે ટુર્નામેન્ટ સાથે ત્રણ કૂતરાનું ઉદાહરણ ત્રણ ટાઈપના કૂતરા સોરી કહો સમજાય છે ત્રણ ટાઈપના એક ઉદાહરણ આપ્યું કે મિરર હોય ને મિરર મિરર સમજાય છે હવે એ મિરર હોય એમાં એને એનું પ્રતિબિંબ દેખાય છે બરાબર છે એ મિરરમાં એનું પ્રતિબિંબ દેખાય અને એને લાગે છે કે આ મારો શત્રુ છે યાતો લાગે છે મિત્ર છે એટલે એના ઉપર ઝપટવા માંગે અન્ડરસ્ટેન્ડિંગ એક્ઝેક્ટલી આપણે કહીએ છીએ કે નહીં બોલો આપણા જ્ઞાન મિરરમાં આપણા જ્ઞાન સ્વભાવમાં આ જગતમાં જે જણાય છે કે નહીં તમને ભાઈ સમજાય છે આપણા જ્ઞાન સ્વભાવમાં જગતમાં જે જણાય છે કે નહીં ચલો પાછું કે મને એક આન્સર આપજો તમે મિરર છે સામે મોર છે બ્યુટીફુલ મોર છે એ મિરરમાં ઝલક છે કે નહીં ઝલક છે કે નહીં બરાબર હવે હું બહુ જે પૂછું છું એમાંથી પૂછી અલગ પૂછું છું મિરરમાં મોર ઝલક છે હવે એ જે મોર મિરરમાં બન્યો ત્યાં તો મોર નથી ને ઓકે હવે એ મોર નથી એ મિરરની સ્વચ્છતા છે વેરી ગુડ વેરી ગુડ મિરરની સ્વચ્છતા છે મિરરનું કાર્ય મિરરનું પરમન હવે અહીંયા મોર છે હવે મને કહો આ મોર આ મિરરમાં જશે કેમ નહીં જાય ના જઈ શકે એ તો બરાબર છે મારો પ્રશ્ન છે કેમ નહીં જાય આ મોર આ મિરરમાં જશે આ રિયલ મોર નો મિરરમાં પ્રવેશ થશે આર યુ અન્ડરસ્ટેન્ડિંગ માય ક્વેશ્ચન જલ્દી બોલો મારો સમય થઈ આ મોર આ મિરરમાં જશે કેમ નહીં જાય વેગ્રવ્ય ઓકે વેરી ગુડ કેમ નહીં જાય આઈ વોન્ટ આન્સર અત્યંત અભાવ છે સેકન્ડ આન્સર વેરી ગુડ વેરી ગુડ અત્યંત અભાવ યુ આન્સર આર નોટ રોંગ બટ વોટ આઈ વોન્ટ યુ નોટ સી ત્યાંથી તમે બોલવું પડશે ચલો બોલો કેમ નહીં જાય આ મોર આ મિરરમાં કેમ નહીં જાય એની વન બે આન્સર આવી ગયા બે દ્રવ્ય છે અત્યંત અભાવ છે બોલો રેખા બાબુ બોલો કવિતા બેન બોલો પાછળ અહીંયાથી બોલો બેન બે દ્રવ્ય પોતપોતાની ઓકે વેરી ગુડ બે દ્રવ્ય પોતપોતાની મર્યાદા ના છોડી શકે એક્ઝેક્ટલી વેરી ગુડ બ્યુટીફુલ હજી બોલો સંકિતભાઈ ના જઈ શકે તો મને પણ ખબર છે ના જઈ શકે કેમ ના જઈ શકે જો કોઈ વસ્તુ સ્વરૂપી નથી વિચાર અરે સાંભળો એ મિરરમાં તમારે મોરને કેમ કેમ નાખો છો મિરરમાં શું કમી છે કે મોરને એમાં પ્રવેશ પામવો છે ના સમજાય ના જઈ શકે અત્યંત અભાવ છે બે દ્રવ્ય ભીન છે નહીં આઈ અન્ડરસ્ટેન્ડ પણ મને કહો મિરરને પૂછો તને જરૂર છે મોરની કે મને જરૂર નથી મારામાં મારા આકારનો મોર છે ના સમજાયું મને કહો આ જગતમાં જે જણાય છે એ ના જઈ શકે ના આવે જે જ્ઞાનમાં પણ કેમ ના આવે અરે જરૂર છે કે જ્ઞાન આપ મને એને આમાં આવું હોય આવું આવવાનું બને તો એનો મતલબ એમાં કમી છે આપણને જોઈએ કે આવે તો એનો મતલબ આપણામાં કમી છે દેટ મીન કે આપણે અપૂર્ણતા માનીએ છીએ એટલે આપણે કહીએ કે ભાઈ આ મારા ના વગર રહે આતું જોઈએ આતું જોઈએ આતું જોઈએ સરસ ચલો આનંદ આવ્યો ને એ મોર મને અહીંયા મારી સમજાય છે વસ્તુ તરફથી વિચારો ને જરૂર શું છે એ આન્સર આવે છે ને અત્યંત ભાવ તો વસ્તુ ખબર છે પણ જરૂર એવી રીતના પોતાની પરિપૂર્ણતા અલ્ટિમેટ ઇન્વેસ્ટમેન્ટ આર યુ અન્ડરસ્ટેન્ડિંગ અલ્ટિમેટ જેટલું જ્ઞાન છે એ રિસ્પેક્ટિવ ઓફ કોનું કેટલું છે ક્વોન્ટિટી પણ જેટલું છે એટલું જેટલો સમય છે એટલો જેટલી ભક્તિ કરવાનું સામર્થ છે એટલી જેટલો સમર્પણ ભાવ કરવાનું સામર્થ છે એટલો જેટલી શ્રદ્ધા અને જેટલી સ્થિરતા જેટલું ઉગાર રૂપે મળ્યું છે એટલું પરિપૂર્ણપણે પોતામાં સમર્પિત કરશું તો જ અભેદ આત્માનો અનુભવ થશે એક નાનું બાળક હતું ને નાનું બાળક એની પાસે ચિલ્લર હતા ચિલ્લર શું હતું ચિલ્લર જલ્દી બરાબર છે હવે એને એક રમકડું ગણ્યું દુકાનમાં હવે હવે એને કીધું ભૈયા હું જઈએ છીએ હું જઈએ છીએ હું જઈએ છીએ એનું એની સમર્પણતા એની ખુશી સમજાય છે એ જોઈને એને કીધું તમારે પાસે પૈસા કેટલા તો એની પાસે જેટલા હતા ને આઈ યુ અન્ડરસ્ટેન્ડિંગ જેટલા હતા ને ભલે હશે એક રૂપિયો બે રૂપિયો ત્રણ રૂપિયા પહેલાના જમાનામાં દસ પૈસા પાંચ પૈસા પચીસ પૈસા પચાસ પૈસા પણ જેટલું હતું એને બધું કાઢી આપી દીધું એ જોઈએ હી ડિડન્ટ સી હતું કેટલું છે હતું તો 500 રૂપિયાનું રમતું, પણ હી ડિડન્ટ સી કે 5 રૂપિયા પણ શકે નહીં. એને શું જોયું? એને શું જોયું?
આર યુ અન્ડરસ્ટેન્ડિંગ? સમજાય છે?
આપણે છે ને આપણું ફૂલ ઇન્વેસ્ટમેન્ટ, અરે હજી તા નથી થયું, જ્ઞાન નથી આવતું, જ્ઞાન બાકી છે, જ્ઞાન શું છે, જ્ઞાન,
અરે ભાઈ તું ફૂલ તારું જ્ઞાન દર્શન વીર્ય સમય સમર્પણતા તારા સ્વરૂપના નિર્ણયમાં લગાવી દે.
ભરતું ભર નથી મને કહો બીજા બે કસાઈની મંદતા થાય છે કે સ્વભાવ ઉર્જા થાય છે? ના, સ્વભાવની ઉર્જતામાં કસાઈની મંદતા છે.
આર યુ અન્ડરસ્ટેન્ડિંગ?
પ્રાયોગ લબ્ધિ આવે છે એટલે કરણ લબ્ધિ આવે? ના ના ના, સ્વભાવ ઉર્જા થાય છે એટલે પ્રાયોગ લબ્ધિ આવે. એ સ્વભાવ ઉર્જા થાય એટલે ભાવનું નામ પ્રાયોગ લબ્ધિ, એ સ્વભાવની ઉર્જતા, એ સ્વભાવની સમીપતાનું નામ કરણ લબ્ધિ. તમે જે આત્મા આપો અમને કઈક સમજાય છે કે આત્માથી તો એને કહેવાય જેને પોતાનું કાર્ય કરવાનો ઘણો હર્ષ.
શું કરવાનો હર્ષ હોય?
હા અમને તો તમે પૂછો નહીં, હર્ષ તો ઘણો હોય જ ને આપણને કાર્ય કરવાનું. બાપ કયા કાર્ય કોનો કરતા છે, શું છે તારું કર્મ, એનો તો વિચાર.
આર યુ અન્ડરસ્ટેન્ડિંગ? સમજાય છે? ડી સી ડી. ડી એટલે બર્થ, ડી એટલે ડેથ, એની વચ્ચે સી. સી એટલે આપણે સી લખી ને, સી એટલે એ સી ને, સી ઇઝ ટુ સી, ટુ નો, નોટ ટુ ડુ. બર્થ અને ડેથ ની વચ્ચે વોટ યુ હેવ ટુ ડુ?
અરે બોલો,
મોર છે,
અરે ભૂખ લાગી છે,
એ પણ નથી બોલતા.
તમે બહુ બોલાવો છો, તમે બોલો ને. મેં વાત કરી છે ને, કોઈ સમજાય છે? રજનીભાઈ ને કીધું ભાઈ કે ભાઈ કાર્ય નિમિત્તથી થાય, બોલ બેટા, કાર્ય નિમિત્તથી થાય કે ઉપાદાન?
જો ભાઈ
નિમિત્તથી થાય તો એ અમને, અને ઉપાદાન થી થાય તો એ, અને દેવ સાથે કરીને કરે તો એ, અને ના થાય ને 11 વાગ્યા ટાઈમ જોતા રહો, અહીંયા સામે ઘડિયાળ મૂકો તો ખ્યાલ આવે. બોલો બી એની વચ્ચે યાદ રહેશે આ મંત્ર? બી સી, સોરી બી ડી એની વચ્ચે જોતા રહો, જોતા રહો. કારણ કે ખરેખર એ જે હવે એમના નેતા કે જે જ્ઞાનમાં આવતા નથી, તું પણ કરજો એ જેની મને જરૂર. ઓમ નમઃ. સુજેવ્ય ચાર લઈ લો, પણ આપણે કહીશું તમે જોઈ લેજો અને લઈ લેજો પિક્ચર પેપર, અને આના પર વિચાર કરજો. આપણે એની ચર્ચા આગળ કરીશું અને પછીના લેક્ચરમાં થોડું આનું પર લઈ લઈશું. બરાબર છે? 12 વગાડવાના છે મારી સાથે આજે તમારે, તો 5-2 મિનિટનો આપણે બ્રેક લઈએ અને પછી આપણે નેક્સ્ટ લેક્ચર ચાલુ. ઓમ નમઃ. હું જીવાની સુધી બોલી લઉં છું, એવરીવન વોન્ટ ટુ લીવ, તમે લીવ કરી શકો. 3 વાર નમોકાર મંત્ર બોલીને લીવ કરજો. જે પણ શોધ થાય છે 3 વાર નમોકાર મંત્ર બોલીને લીવ કરજો. નિજ નિધિ નિજ મે બતાવી યહ અનંત ઉપકાર હૈ, ઇસકે લિયે જીવાની માત કો વંદના શત બાર હૈ, વંદના શત બાર હૈ. અને કાન મે નિત બોધી ની દ્વાદશાની પરમ ઉપકારી જીવાની માત કો અમૃતોના અનંત ઉપકારી સમસ્ત જ્ઞાની ધર્માત્મા ઓનો વિતરાગ વિન શાસન. બધાનો અવાજ આવો જોઈએ, વિતરાગ જીન શાસન. જયવંત. જે આપણે વાત કરી અલ્ટિમેટ ઇન્વેસ્ટમેન્ટ ની, હવે બે ફાળો છે એ રિટર્ન ની છે. એટલે આ ઇન્વેસ્ટ કરશું આપણે જે વસ્તુ આપણી પાસે છે રિયલ અર્થમાં રાખી દીધે, તો શું રિટર્ન મળશે એની બે વાત છે. શેનો અભાવ થશે અને શું પ્રાપ્ત થશે, એની વાત છે. આપણે થોડી ચર્ચા એની કરશું.